శ్రీమద్ రాజచంద్రవచనామృతి ఆక్ 426 ముంబై మాక్షర్వ తేరస్ శనివార్ 1949 ભાવસાર ખુશાલ રાયજીએ એક 5 મિનિટના મંદવાડમાં દેહ ત્યાગ્યો છે. સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. 2 લીટીનો પત્ર છે અંબાલાલભાઈને. કૃપાળુદેવે ખુશાલભાઈના દેહ ત્યાગના સમાચાર લખતા એક બોધવાક્ય લખ્યું. 5 મિનિટના મંદવાડમાં દેહ ત્યાગ્યો. દેહ ત્યાગ કરવા માટે કોઈ લાંબા મંદવાડની જરૂર હોય એવું નથી. આપણા મગજમાં આવું છે હજી કે લાંબો મંદવાડ આવશે પછી જ આપણે દેહ છોડશું, અને હજી તો બધું બરોબર છે. નાની મોટી મુશ્કેલી છે એમ, બહુ લાંબો મંદવાડ નથી. દેહ ત્યાગને મંદવાડની લંબાઈ કે ટૂંકા સાથે કોઈ સંબંધ નથી. આયુ યોગ પૂર્ણ થતાં ગમે તે જગ્યાએ ગમે તે સ્થિતિમાં મંદવાડ હોય કે ન હોય તો પણ તત્ક્ષણ દેહ ત્યાગ થાય છે. તો આવી સ્થિતિ છે જ્યારે મૃત્યુ અવશ્ય છે, છતાં એનો સમય ખબર નથી. અનિયત છે, નિશ્ચિત છે, પણ અનિયત એટલે એનો કાળ એક ખ્યાલમાં નથી. તો એનો ઉપાય શું સાહેબ? આવું આવું બને, કોઈનો લાંબો મંદવાડ હોય અને આપણે રાહ જોતા હોય તો દેહ ત્યાગ ન થાય. વારંવાર બહાર જઈને પછી આવીને પૂછે કે પેલા ભાઈ જીવે છે ને, પણ તને શું વાંધો આવ્યો? પણ અપેક્ષા એ હતી કે એ ન રહેવા જોઈએ. ઘણો મંદવાડ લાંબો હતો પણ એ હોય, અને પછી સમાચાર મળે કે ઓલો વયો ગયો, એને કાંઈ નહોતું. આ વાત જીવને મગજમાં બેસતી નથી, અને એના કારણે પણ આપણા પરિણામ જે થાય છે એ અજ્ઞાન સૂચક પરિણામ છે. જો જ્ઞાનીના બોધ વાક્યથી જ્ઞાન શું, સમજ શું? સમજ એ છે કે આ મૃત્યુ છે એ નિશ્ચિત હોવા કરતાં છતાં અનિયત છે. એટલે ગમે ત્યારે આવે, માંદગી હોવી ન હોવી એને એની સાથે બહુ સંબંધ નથી. તો આ વાત એ તત્વની સમજ છે. આયુ કર્મ છે, કર્મ જીવ દેહ સંયોગ આ બધી તત્વની સમજ છે. આપણી અજ્ઞાનની સમજ શું છે? આપણા ગણિત છે, આમ જ હોવું જોઈએ, આમ જ થવું જોઈએ, હોસ્પિટલમાં દાખલ થયા હોવા જોઈએ, આઈસી યુનિટમાં હોવા જોઈએ અને પછી જ મરે એવું નથી. ચા પીતા પીતા પણ મરે, આરામ ખુરશીમાં બેઠા હોય, છાપો વાંચતા હોય તો પણ મરે. અને એ મૃત્યુને એ રીતે સ્વીકારી લેવાની આપણી સમજ નથી. જ્ઞાની બોધવાક્ય કહે છે, સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. જો વાક્ય પકડાઈ જાય તો આ જ્ઞાન દ્રષ્ટિ છે. સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. સંસાર એ તો કર્મની ચિત્ર વિચિત્રતાનું પરિણામ છે. કર્મ આપણા, સંસાર આપણા ગણિતનું પરિણામ નથી. આપણે ઈચ્છીએ છીએ કે સંસાર આપણા ગણિત પ્રમાણે ચાલવો જોઈએ, આપણી માન્યતા પ્રમાણે ચાલવો જોઈએ, આપણી ઈચ્છા પ્રમાણે ચાલવો જોઈએ, આપણે જેમ કહીએ તેમ ચાલવો જોઈએ, આપણને જેમ અનુકૂળ આવે તેમ ચાલવો જોઈએ. તો સંસાર છે એ જગતના જીવો જે છે, અસંખ્ય અનંત જીવો, એના શુભાશુભ કર્મના પરિણામ ઉપર ચાલતો સંસાર છે. એટલે જૈન દર્શને એમાં ઈશ્વરના અસ્તિત્વનો પણ નકાર કર્યો છે કે ઈશ્વરનું પણ ચાલે નહીં. કર્મના ઉદયને રોકી શકાય નહીં અને એ ભોગવવાનો કોઈ અટકાવી ન શકે. પછી એ ઇન્દ્ર ચંદ્ર નાગેન્દ્ર શકેન્દ્ર કે તીર્થંકર હોય, કોઈ અટકાવી ન શકે. તો આ સમજવાનું છે, ત્યાં ઈશ્વરીય તત્વ કે જે કરતાપણે આવે કોઈ અને કોઈના જીવનની અંદર કરતાપણું કરે એવી વિશ્વની વ્યવસ્થા નથી. સ્વયંભૂ છે પ્રત્યેક જીવના શુભ અશુભ કર્મ, એનું પ્રવર્તન એ જ સંસાર, એ જ સંસાર. એટલે એનું પરિવર્તન સમયે સમયે થયા કરે છે, એનું રૂપ બદલાયા કરે છે. એક સરખું સંસારનું રૂપ જોવા મળતું નથી. અને જે વસ્તુ બને ત્યારે આપણે કંઈક ન ધારેલું બન્યું, ન કલ્પેલું બન્યું. અરે આવું તો ધ્યાનમાં પણ નહોતું, પણ આ એકેય વસ્તુ કલ્પનાની, ધારણાની, ધ્યાનની કે ગણતરીની નથી. એનું નામ જ સંસાર. એટલે એ પ્રવાહોથી જીવની અંદર કોઈ પણ પ્રકારના આવા વિભાવ ભાવ થાય એનાથી બચવા, આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થાય એનાથી બચવા જ્ઞાનીઓએ સોનેરી શિખામણ આપી છે. એમાંની એક શિખામણ કૃપાળુ દેવે અહીંયા એક વાક્યમાં લખી છે. માત્ર એટલું જ લખ્યું કે ભાવસાર ખુશાલે 5 મિનિટના મંદવાળમાં દેહ ત્યાગ કર્યો છે. આ એક સમાચાર, ઇટ ઇઝ અ ન્યૂઝ. પણ પછી સાથે એક બોધ, સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. જો આ વાત બેસી જાય તો પછી કોઈનું 5 મિનિટનું મૃત્યુ કે 5 વર્ષનું મૃત્યુ માંદગીનું, એનો આપણને કોઈ વિકલ્પ નહીં આવે. સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. અને આ જીવનું જે સુખ દુઃખનું કારણ છે એ સંસાર છે. એ સંસારને વિશે ઉદાસીન હોય તો એને આ સુખ દુઃખનો દ્વય બહુ સ્પર્શે નહીં, પણ એને સ્પર્શે છે. એ સમયે સમયે પોતે પાછો ઉદાસીન થાય છે, આનંદમાં આવે છે. ક્ષણમાં રાગ, ક્ષણમાં દ્વેષ, ક્ષણમાં હર્ષ, ક્ષણમાં શોક, ક્ષણમાં રતિ, ક્ષણમાં અરતિ, ક્ષણમાં આનંદ, ક્ષણમાં વિષાદ, આ બધા દ્વંદ્વાત્મક ભાવો આપણે જીવનની અંદર ઘટનાઓની સાથે, નિમિત્તની સાથે ઘટ્યા જ કરે છે. નજીકનું નિમિત્ત હોય, દૂરનું નિમિત્ત હોય, એના પ્રમાણે તરતમ્યતાના આધાર ઉપર. પણ સતત જ્ઞાનીઓ કહે છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહો રાચી રહો. તું સંસારમાં લીન છો એટલે ભાવથી મરસ. સમયે સમયે સાહેબ ભાવ મરણ કેવી રીતે? તો સમયે સમયે સંસારમાં અનંત જીવોના કંઈ ને કંઈ પરિણામે સ્થિતિ ઉત્પન્ન થાય છે. અને જીવને અજ્ઞાનને કારણે, એની સમજ ન હોવાને કારણે એ આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, દુર્ધ્યાનમાં જાય છે. આ ભાવમરણ છે. વિભાવમાં જવું તે ભાવમરણ છે. અને આ વિભાવમાં જવાનું કારણ કે સંસાર સાથે એને તાદાત્મ્યપણું છે, મોહબુદ્ધિ છે, આસક્તિ છે, વિરક્તિ નથી, ઉદાસીનતા નથી. જો સંસાર પ્રત્યે ઉદાસીનતા હોય તો એને આ પરિબળોની અસર એના પોતાના ભાવ પરિણામ ઉપર ઓછી થાય. જેવી સાધકની દશા, મુમુક્ષુતા, સાધકપણું, મુનિપણું, એ અવસ્થા ઉત્તરોત્તર ચડી જતી છે, એને આપણે ત્યાં ગુણસ્થાનકમાં વર્ણવી છે. પણ જીવ પ્રાથમિક દશાથી શરૂ કરે તો એણે આ સંસારના સુખ દુઃખના આક્રમણથી બચવા માટે એની પ્રાથમિક શરૂઆત શું? તો કે છે, આ સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. હવે આપણે એને માનીએ કે ન માનીએ, પણ આ જ્ઞાનીઓનો બોધ, આ તત્વની દ્રષ્ટિ કે આ તારા સુખનું કારણ આ છે કે તું સંસારને વિશે ઉદાસીન રહે, એટલે સંસારમાં બનતી ઘટનાઓ, સંસારમાં બનતા બનાવો, રોજ બરોજના આપણી સમીપમાં કે દૂરમાં, એ સંસારના બનાવો છે. અને એનું કારણ જીવના શુભાશુભ કર્મના વિપાક છે, કે જેના ઉપર એ જીવનો પણ કાબુ નથી અને આપણો પણ કાબુ નથી. આપણો નહીં, કોઈનો પણ કાબુ નથી. જ્ઞાનીઓ પણ એ પ્રારબ્ધને ફેરવી શકતા નથી. અહીં સુધીની વાત થવી જોઈએ, નહીતર આપણને એમ થાય કે ઓલો સિદ્ધ પુરુષ છે ને એ ફેરવી દેશે. તો વળી પાછા આપણે મંત્ર, તંત્ર અને ચમત્કારમાં જઈએ. કોઈનો કાબુ નથી. કર્મ સ્વભાવે પરિણમે થાય ભોગથી દૂર. અને એ ભોગ કોણે કરવો પડે? જેણે તે કર્મ બાંધ્યા છે તેણે જ. લાવ તારા કર્મ હું ભોગવી લઉં, ન બની શકે. તો એક સૂત્ર બરોબર જો બેસી જાય તો આપણા સંસારની કેટલી અશાંતિ ઓછી થઈ જાય. આજે અજંપો, અશાંતિ, અસ્વસ્થતા જે છે, હાઇપર ટેન્શન અત્યારે છે, જ્ઞાનીનું એક બોધ વચન બરોબર બેસી જાય અંતરમાં શ્રદ્ધાપૂર્વક, કે સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. ઉદાસીન રહેવું એટલે સમભાવે પરિણમવું, ન રાગ ન દ્વેષ, સમભાવ. જે સ્થિતિ છે તેનો સ્વીકાર કરવો, કેમ કે સ્થિતિ કોઈ કારણ વિના નથી. એક રાય ને એક રંક એ આદિ જે ભેદ, કારણ વિનાન કાર્ય તે એ જ શુભાશુભ ભેદ. ભાઈ આને બિચારાને ખાવા ધાન નથી, કેટલા લોકો આમ છે, એ જ કાંઈ બધું બરોબર છે જોયા કરતું. એક રાય અને એક રંક એક જબરજસ્ત ચક્રવર્તી છે, ભંડારો ભર્યા છે. આ બધી જ સંસારની ચિત્ર વિચિત્રતાઓના ખેલ છે. આ બધા તો એક્સ્ટ્રીમ ઉદાહરણ છે, એક બે અતિનું, એક રાય અને બીજો રંક. છતાં જ્ઞાની કહે છે કે કારણ વિના ન કાર્ય તે. આનું કારણ કોણ? તો બીજો કોઈ એનું કારણ નથી, ઈશ્વર નથી. જો પહેલેથી વાત મૂકી દીધી છે કે ખોટી કલ્પનામાં જવું નહીં, કોઈ ઈશ્વર નથી. જીવના પોતાના શુભાશુભ એ જ શુભાશુભ વેદ. આ શુભાશુભ કર્મનું પરિણામ છે એને જાણ. સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી, એક જો આ બોધ વાક્ય જ્ઞાનીનું અંતરને સ્પર્શી જાય તો જીવનમાં ઉદાસીનતાનો ભાવ આવે. આજે જીવનમાં ઉદાસીનતાનો ભાવ નથી, સંસાર સાથે આપણો રસિકતાનો ભાવ છે, સંસાર સાથે આપણો આસક્તિનો ભાવ છે, સંસાર સાથે આપણો ગમાનો ભાવ છે, રાગનો ભાવ છે. ઉદાસીનતાનો નથી. ઉદાસીનતામાં તો રાગ પણ નહીં, દ્વેષ પણ નહીં, સમભાવ. જે જેમ બને છે એ કોઈ ને કોઈ કારણના કારણે બને છે. એ કારણને આપણે જાણી ન શકીએ એ શક્ય છે. આપણે એવી જ્ઞાન દશા ન હોય તો આપણે એ બધા કારણો કે એ રહસ્યો આ અગમ નિગમના આપણી સમજમાં ન આવે. પણ આપણી સમજમાં ન આવે એટલે કોઈ તત્વજ્ઞાન નથી એવું ન માનવું. યશો વિજયજી મહારાજે આઠ દ્રષ્ટિની સજ્જાઈમાં એક ગાથા સરસ લખી કે શાસ્ત્ર ગણા મતિ થોડલી, શિષ્ટ કહે તે પ્રમાણ. કે પ્રભુ હું એટલું સમજ્યો છું. કોણ? યશો વિજયજી મહારાજ. એ વખતની અંદર એને પરાસ્ત કરી શકે એવો કોઈ વિદ્યાના વિદ્વાન આ ભારત વર્ષની ભૂમિ ઉપર નહોતો. એણે એટલા એટલા વાદ વિવાદની અંદર વિજય પ્રાપ્ત કર્યો હતો, બધા દર્શનોના તમામ જે કાંઈ હતા એની સામે એકલા. ઈ એમ લખે કે શાસ્ત્ર ઘણા મતિ થોડલી, શિષ્ટ વચન પ્રમાણ. પ્રભુ હું એટલું તો માનું છું કે ઘણા ઘણા શાસ્ત્રો છે અને મારી મતિ તો અલ્પ છે. હવે તો એનો ઉપાય શું? તો કે શિષ્ટ વચન પ્રમાણ. જે મોટા પુરુષોએ જે કહ્યું છે, અનુભવીઓએ જે કહ્યું છે, જ્ઞાની પુરુષોએ જે કહ્યું છે, સત્પુરુષોનું જે વચન છે એ જ પ્રમાણ વાક્ય છે. મારી માન્યતા એ પ્રમાણ વાક્ય નથી. જગતના જીવોનો અભિપ્રાય એ પ્રમાણ વાક્ય નથી, પણ જ્ઞાનીઓનો અભિપ્રાય છે એ પ્રમાણ વાક્ય છે. તો આ પ્રમાણ વાક્ય, સંસારને વિશે ઉદાસીન રહ્યા સિવાય બીજો કોઈ ઉપાય નથી. કૃપાળુ દેવે આ ઉદાસીનતાને પછી સરસ બિરદાવી છે કે અકેલી ઉદાસીનતા અધ્યાત્મની જનની. આ અધ્યાત્મનો જન્મ શેમાંથી થાય? જીવમાં અધ્યાત્મ ક્યારે આવે? જો એને આ ઉદાસીનતા નામનો ગુણ એના જીવનમાં હોય, ઉદાસીનતાની દ્રષ્ટિ એના જીવનમાં હોય, તો જ એના જીવનમાં અધ્યાત્મનો પ્રવેશ થાય. અન્યથા કાંઈ થાય નહીં. અધ્યાત્મની વાતો કરે એ વાતોડિયો રે, વાચાળ હોય, વાત ડાયો હોય, પણ એને ને અધ્યાત્મને કોઈ બીજો સંબંધ નહીં. પરિણામકારી અધ્યાત્મ જેને કહીએ, પરિણામ આપે એવું. અધ્યાત્મનું પરિણામ શાંતિ છે, અધ્યાત્મનું પરિણામ સમાધિ છે, અધ્યાત્મનું પરિણામ સંભાવ છે, અધ્યાત્મનું પરિણામ જીવ મૈત્રી છે. એવું પરિણામકારી એને કંઈ ન મળે અધ્યાત્મ. વાતોનું અધ્યાત્મ મળે એને જ્ઞાનીઓએ શુષ્ક અધ્યાત્મ કીધું છે. આવા શુષ્ક અધ્યાત્મીઓ તો ઘણા મળે. મુખથી જ્ઞાન કથે અને અંતર છૂટ્યો નમો તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. મોઢેથી મોટી મોટી વાતો કરે, ડિક્શનરી બદલાવી નાખે, અધ્યાત્મની પરિભાષામાં શબ્દ પ્રયોગ વાપરવા માંડી જાય, અંતર છૂટ્યો ન મો, ઉદાસીનતા નથી, મોહ છે. અંતર છૂટ્યો ન મોહ તે પામર પ્રાણી કરે, એને પામર કીધો, અને જેનો મોહ ગયો એને પરમાત્મા કીધો. એ પરમ આત્મા, આ પામર આત્મા, આટલો જ ફેર, એક પરમાત્મા છે અને બીજો પામર આત્મા છે, કાના માતારામાં ફેરવવાના પડે. તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાનીનો દ્રોહ. અરે, એ બોલીને તો જ્ઞાનીનો દ્રોહ કરે છે, એ પણ એક બંધનું કારણ છે. પત્રાંક 427, મુંબઈ, મહાસુદ નોમ, ગુરુવાર 1949. ઘડિયાળ આપશો. તમો સર્વ મુમુક્ષુ જન પ્રત્યે, તમો સર્વ મુમુક્ષુ જન પ્રત્યે નમ્રપણે યથાયોગ્ય પ્રાપ્ત થાય. નિરંતર જ્ઞાની પુરુષની સેવાના ઈચ્છાવાન એવા અમે છીએ, તથાપિ આ દુષ્મ કાળને વિશે તો તેની પ્રાપ્તિ પરમ દુષ્મ દેખીએ છીએ, અને તેથી જ્ઞાની પુરુષના આશ્રયને વિશે સ્થિર બુદ્ધિ છે જેની, એવા મુમુક્ષુજનને વિશે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ તે મહાભાગ્યરૂપ જાણીએ છીએ. તથાપિ હાલ તો તેથી વિપર્ય પ્રારબ્ધદય વર્તે છે. સત્સંગનો લક્ષ્ય અમારા આત્મા વિશે વસે છે, તથાપિ ઉદયાધીન સ્થિતિ છે, અને તે એવા પરિણામે હાલ વર્તે છે કે તમ મુમુક્ષુજનના પત્રની પહોંચ માત્ર વિલંબેથી અપાય છે. ગમે તે સ્થિતિમાં પણ અપરાધ યોગ્ય પરિણામ નથી. ખંભાતના મુમુક્ષુઓ સાથેનો પત્ર વ્યવહાર ચાલે છે. કૃપાળુ દેવને જે પોતાને વ્યવહાર પ્રપંચનો ઉદય આવ્યો છે ઉપાધિનો, અને તેને કારણે સત્સમાગમ ઓછો થતો જાય, ઉપાધિનું જોર વધે અને ઉદયને કારણે વેદવો પડે, તે સમયે આ પુરુષની દ્રષ્ટિ કેવી છે, લક્ષ્ય કેવો છે. ઘણીવાર એમણે કહ્યું છે કે લક્ષ્ય બરાબર હોવો જોઈએ. અહીંયા બે વાત મૂકી છે. એક તો કહે છે કે નિરંતર જ્ઞાની પુરુષની સેવાના ઈચ્છાવાન એવા અમે છીએ, પણ આ દુષ્મ કાળ છે. દુષ્મ કાળને વિશે તો તેની પ્રાપ્તિ પરમ દુષ્મ દેખીએ છીએ, પણ જ્ઞાની પુરુષો ક્યાંય જોવા મળતા. આ કયો પુરુષ બોલે છે? આ જ્ઞાન દશાનો પુરુષ કહે છે કે અમે જ્ઞાનીની સેવાના ઈચ્છાવાન છીએ, જો કોઈ જ્ઞાની મળે તો એની પાછળ પાછળ ચાલ્યા જઈએ. જ્ઞાનીની દશા કેવી હશે? જ્ઞાની પુરુષનો ઈચ્છાવાન, એની સેવાના ઈચ્છાવાન અમે છીએ, તથાપિ આ દુષ્મ કાળને વિશે, કાળની દુષ્મતા એવી છે કે તેની પ્રાપ્તિ, આવા જ્ઞાની કે જેની પાછળ અમે જઈએ, જેની સેવના કરીએ, એની પ્રાપ્તિ પરમ દુષ્મ દેખીએ છીએ. તો સાહેબ, આ સ્થિતિની અંદર તમારી મનસ્થિતિ શું? હવે ઉપરની સ્થિતિ, આપણાથી ઉપરની અવસ્થાવાળા લોકો તો દેખાતા નથી. કેટલું મહા, જેને કઈ સૂત્ર અહીંયા કૃપાળુ દેવ આપે છે, તથાપિ જ્ઞાની પુરુષના આશ્રયને વિશે સ્થિર બુદ્ધિ છે જેની, એવા મુમુક્ષુજનને વિશે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ તે મહાભાગ્યરૂપ જાણીએ છીએ. જ્ઞાની પુરુષ તો દેખાવા દુષ્મ છે આ કાળની અંદર, તો અમે કોને ઈચ્છીએ છીએ અત્યારે? તો જ્ઞાની પુરુષના આશ્રયને વિશે સ્થિર બુદ્ધિ છે જેની, એવા મુમુક્ષુજન, એને વિશે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ એ પણ મહાભાગ્યરૂપ જાણીએ છીએ. આ કાળની અંદર જ્ઞાની પુરુષની સેવના અમને છે, પણ આવા જ્ઞાની પુરુષનો યોગ આ કાળમાં દુર્લભ છે. તો જ્ઞાની પુરુષને વિશે જેનો આશ્રય સ્થિર છે, ચલિત નહીં, સ્થિર, એવા મુમુક્ષુજન, એના વિશે સત્સંગપૂર્વક, એમની સાથે સત્સંગપૂર્વક ભક્તિભાવે રહેવાની પ્રાપ્તિ તે મહાભાગ્યરૂપ જાણીએ છીએ. તથાપિ હાલ તો તેથી વિપર્ય પ્રારબ્ધ દય વર્તે છે. અમારો તો પ્રારબ્ધ દય ઇથી વિપર્ય છે કે એવા મુમુક્ષુ સાથે પણ અમે ભક્તિપૂર્વક સત્સંગપૂર્વક રહી શકતા નથી, એવો કર્મનો ઉદય અમને વર્તે છે. પણ ખંભાતના મુમુક્ષુઓને કેવી ઉપમા આપી કે જ્ઞાની પુરુષના આશ્રયને વિશે જેની બુદ્ધિ સ્થિર છે એવા મુમુક્ષુઓ, અમે તમારી સાથે રહી શકતા નથી. અંબાલાલ, માણિકચંદ, ત્રિભુવનભાઈ આદિ, એ કેવા, એને કેટલી શ્રદ્ધા હશે, કેવી દ્રષ્ટિ હશે. પ્રત્યક્ષ સમાગમ નથી મળતો કોઈને, કૃપાળુદેવ પણ આપતા નથી ને એને પણ મળતો નથી, છતાં પણ એનો આશ્રય કેવો. આશ્રયમાં પ્રત્યક્ષની જરૂર કે પરોક્ષની જરૂર છે? કે પ્રત્યક્ષ ન હોય તો આશ્રય ન થાય? મહાવીરનો આશ્રય થાય કે ન થાય? તીર્થંકરનો આશ્રય થાય કે ન થાય? જ્ઞાનીનો આશ્રય એના જ્ઞાનથી થાય કે એના શરીરથી થાય? આશ્રયનું સામું પાત્ર શું? કૃપાળુ દેવે કહ્યું કે સદગુરુ એ સદગુરુનો આત્મા છે, શરીર નથી. આશ્રય કરો જ્ઞાનીનો આશ્રય. એક જ્ઞાનીને ઓળખાતા તમામ જ્ઞાનીઓનો સમાવેશ જ્ઞાનીમાં થાય છે, કેમ કે જ્ઞાનીને ઓળખવામાં જ્ઞાનની ઓળખ છે, દશાની ઓળખ છે. જે જ્ઞાનની હું વાત કરું છું તે જ્ઞાનના દશાવાન પુરુષની મને પ્રતીતિ થઈ. સાચા પુરુષની ઓળખાણ એ જ સમ્યક દર્શન. મહાવીરના રૂપમાં થાય, આદિનાથના રૂપમાં થાય, ધર્મનાથના રૂપમાં થાય, ગૌતમના રૂપમાં થાય, કોઈ પણ જ્ઞાનીની ઓળખાણ એનો જે સ્વાભાવિક સ્વરૂપ, સાહજિક સ્વરૂપ છે એના રૂપમાં થાય, એની પ્રતીતિ થાય. એક જ્ઞાનીમાં અનંત જ્ઞાનીઓનો સમાવેશ હોય છે, ક્યાંય ભેદ ન કરવો. આ સ્થિર બુદ્ધિ ન રહેવાનું કારણ જ્ઞાનીઓ વચ્ચેની ભેદ બુદ્ધિ છે, અભેદ બુદ્ધિ નથી. એટલે પરમ કૃપાળુ દેવનું જ્ઞાની પણ છે એ ઓળખાતું નથી, એટલે બીજે ફાફા માર્યા કરીએ છીએ. અહીંયા જ્ઞાની છે, ઓલો જ્ઞાની છે, પછી કમ્પેરિઝન કરી છે કે આ વધારે જ્ઞાની કે ઓલો વધારે જ્ઞાની, અહીંયા બેઠા છે એ વધારે જ્ઞાની કે ઓલા વધારે જ્ઞાની. ચિત્ત ચંચળ છે, ચારે બાજુ આમ જ ચાલ્યા કરે છે. કોઈ એક તત્વ ઉપર, અરે તને તીર્થંકર ઉપર જો શ્રદ્ધા હોય, જૈન દર્શને તો જબરજસ્ત આ જગતની અંદર અનુપમ કહી શકાય એવી ભેટ આપી છે. એ નવકાર મંત્ર એમાં પદ આપી દીધું પુરુષને, અરિયંત પદની શ્રદ્ધા છે. તો તને એવું જો કે સદેહે પરમાત્મા, સયોગી પરમાત્મા, અનંત ચતુષ્ટય જેને વિશે પ્રગટ છે અને ઘાતી કર્મનો સર્વથા જેણે નાશ કર્યો છે એવો જીવતો જાગતો વિદ્યમાન દેહધારી વિચરતો એવો પરમાત્મા, એ અરિયંત, નમો અરિયંતાણમ ત્યાંથી પ્રારંભ છે. ચાલો પહેલો નમસ્કાર અરિયંતને છે. કોઈ વ્યક્તિ વિશેષ નથી, કોઈ પુરુષ વિશેષ નથી, આત્મા વિશેષ છે, તત્વ વિશેષ છે, દ્રવ્ય વિશેષ છે, પદાર્થ વિશેષ છે. શુદ્ધ પદાર્થ, પૂર્ણ ચેતના, પૂર્ણ વિતરાગ, સર્વજ્ઞ, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત ચારિત્ર, અનંત વીર્ય યુક્ત, અને છતાં સયોગી, મન વચન કાયા પંચેન્દ્રિય સંજ્ઞપણું સહિત વિચરતો આવો પુરુષ, આની શ્રદ્ધા અરિયંત. અરે એ જ્યારે સર્વકર્મક્ષય થાય ત્યારે સિદ્ધપદ. આ દેવનું સ્વરૂપ છે, આ ઉપાસ્યનું સ્વરૂપ છે, આ પરમ જ્ઞાનીનું સ્વરૂપ છે. અને પરમ એક જ હોય અને એકમાં અનેક હોય, આપણે એટલી બધી ભેદ દ્રષ્ટિમાં બુદ્ધિના વિખવાદમાં વેરાયેલા છીએ, ફેલાયેલા છીએ, આપણે એક તત્વ ઉપર સ્થિર નથી. આપણને ખ્યાલ નથી કે આપણી આ આપણી નબળાઈ શું છે, આપણું વીક પોઈન્ટ શું છે. હજી સુધી તત્વની અંદર શ્રદ્ધા નથી થઈ. દર્શન કે છે અરિયંત તત્વની અંદર શ્રદ્ધા થાય, અને એ અરિહંતના બધા કૃપાળુ દેવે 837 પત્રમાં કહ્યું કે સદગુરુનું પદ એ તો 13મે ગુણસ્થાનકે છે, એથી નીચે નહીં. અને નીચેનો કદાચ વિચાર કરવો હોય તો સર્વ વિરતિ, એથી નીચો તો નહીં જ. પણ આપણે બધી ઝંઝટમાંથી નીકળી જઈએ, અને આપણે જો એ અરિહંત પદની ઉપાસના કરી શકીએ તો ઉપકારી અનેક હોય, ઉપાસ્ય એક જ હોય. આ વાતને બેસાડવી પડશે. ઉપકારીને ઉપાસ્ય બનાવવાની આ અસ્થિર બુદ્ધિ છે. તત્વનો વિચાર કરવો પડે. કૃપાળુ દેવ જેવા પુરુષ આવા પત્રોની અંદર મુમુક્ષુઓની આ શ્રદ્ધાને જ્યારે બિરદાવે છે ત્યારે એની શ્રદ્ધા કેવી હશે. આ કાળની અંદર જ્યારે અમને જ્ઞાની પુરુષનો યોગ નથી મળતો ત્યારે અમે પણ એવા મુમુક્ષુઓ તમ જેવા તમો સર્વ મુમુક્ષુ પ્રત્યે નમ્રપણે યથા યોગ્ય પ્રાપ્ત થાય. એ મુમુક્ષુ કેવા? તો કે છે એવા મુમુક્ષુજન કે જ્ઞાની પુરુષના આશ્રયની વિશે સ્થિર બુદ્ધિ છે જેની. એવા કોનો આશય, કોની શ્રદ્ધા? આ આશ્રય માર્ગની અંદર પરોક્ષપણું પ્રત્યક્ષપણામાં આવીને ઉભું રહીએ છે, અને આશ્રય ન હોય તો પ્રત્યક્ષ પણ પરોક્ષ રૂપ જ હોય છે. આત્મભાવે સ્થિર છે, લીન છે, એ યોગ કહેવાય. આપણે ડિક્શનરીના શબ્દ લઈ અને પરમાર્થને ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ, નહીં થાય, અટવાઈ જશું. જેટલું બને એટલું આવા પત્રોમાંથી આવી સ્પષ્ટતાઓ, ભેદ, રહસ્ય મળતા હોય પકડી લઈએ. આ પુરુષે અગમ નિગમના ભેદને વચનામૃતની અંદર ઠામ ઠામ કહી દીધા છે, અને એક ભેદ પકડાઈ જાય આપણી અનાદિની ભૂલ ખસી જાય. જે ભૂલને કારણે આપણું પરિભ્રમણ ચાલુ રહ્યું છે એ ભૂલ ખસી જાય, સીધું જોડાણ થઈ જાય સત્પુરુષ સાથેનું, તત્વ સાથેનું, પરમ તત્વ સાથેનું. હાલ તો તેથી સત્સંગનો લક્ષ અમારા આત્મા વિશે વસે છે, સત્સંગનો લક્ષ અમારા આત્મા વિશે વસે છે. તો આ જ્ઞાની પુરુષને તો એથી પરમ જ્ઞાની મળે એ સત્સંગ છે, આવો મુમુક્ષુ મળે એ પણ સત્સંગ છે. તો સત્સંગનો અર્થ કે સત્ને વિશે જેની સ્થિરતા છે ચિત્તની, એનો સંગ તે સત્સંગ. સતની મૈત્રી કરાવે, સતની શ્રદ્ધા કરાવે, સતની પ્રાપ્તિ કરાવે, સતમાં સ્થિર કરાવે એ સત્સંગ. આપણે તો ગાંઠિયા ભજીયા ખાવા એને સત્સંગ કહીએ. સત્સંગ જ્ઞાની પુરુષ કહે છે સત્સંગનો લક્ષ અમારા આત્માને વિશે છે, અને અમને કોઈ આવા જ્ઞાની પુરુષનો આજે યોગ નથી તો પણ તમ જેવા મુમુક્ષુને અમારા નમસ્કાર છે કે સત્સંગપૂર્વક ભક્તિભાવે તમારી સાથે રહીએ, એ પણ મહાભાગ્યનો ઉદય માનીએ છીએ. સત્સંગની અંદરનું પાત્ર જે જીવન તત્વ છે એ છે કાં તો સત્પુરુષ છે અને કાં તો સતના જિજ્ઞાસુઓ છે. પ્રભુશ્રીને પહેલો પત્ર લખ્યો એમાં કૃપાળુ દેવ સત જિજ્ઞાસુ માંથી 172 સત જિજ્ઞાસુ. પેલી ઓળખાણી કે સતની જિજ્ઞાસા છે પછી સત્સંગ શરૂ થાય ને. સત્સંગ ક્યાંથી શરૂ થશે? પ્રારંભ શું? કે બતાવનાર સત્પુરુષ બરોબર છે એ હોવો જોઈએ, પણ એના જિજ્ઞાસુ નહીં હોય તો? અને જિજ્ઞાસુ હશે તો પરસ્પરની વિચારણામાંથી પણ સત મળશે, કારણ કે વિચારવાની દિશા સતની શોધ છે. ભલે જાણતા નથી પણ ભેગા થયા છીએ બધા, સાથે મળીને પ્રયત્ન કરીએ છીએ. શેના માટે કરીએ છીએ? સતની શોધ માટે. એટલે લક્ષ તો આમાં લખ્યું વિશે છે. લક્ષ અમારો સતની પ્રાપ્તિનો છે, લક્ષ અમારો સતની ઓળખાણનો છે, લક્ષ અમારો સતમાં સ્થિરતા થવાનો છે. બસ આ સત્સંગ કહેવાય. તો એમાં સત જિજ્ઞાસુ મતિ એ પહેલી આવશ્યકતા સત્સંગમાં છે. આપણે સમજીએ કે સત્સંગમાં આવનાર ગમે તે હોય, બોલનાર જરા બરોબર કેવા તો જ્ઞાની હોય એટલે પતી ગયું, અમે સત્સંગમાં ગયા હતા. સત્સંગમાં આવો યોગ જ્ઞાની પુરુષનો મળે તો શ્રેષ્ઠ, માર્ગ ટૂંકો થાય. પણ નહીં તો જીવ પરસ્પર સતની વિચારણા કરે, સત્શાસ્ત્રનો આધાર લે, સત્પુરુષના બોધનો આધાર લે, સત્પુરુષના વચનોની વિચારણા થાય. પણ વિચારણા કરનાર સતના જિજ્ઞાસુ હોવા જોઈએ. એ જો જિજ્ઞાસુ ન હોય તો શાસ્ત્ર ગમે તેવું હોય અને ઉપદેશક પણ ગમે તેવો હોય, પરિણામ ના આવે.
તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સમકીર્તને વર્તે અંતર શોધ.
સાહેબ, સદગુરુનો બોધ તો હતો પણ જિજ્ઞાસુ ન હોય તો સમકીત કોણ પામે? બોધમાં તાકાત છે સંકિત પમાડવાની, પણ સંકિત કોણ પામે? જિજ્ઞાસુ પામે કે અજિજ્ઞાસુ પામે? તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ, જીલનાર જોઈએ, થાય સદગુરુ બોધ તો પામે સંકિતને, નહીં તો બોધ પણ અફળ જાય. ભગવાન મહાવીરની પહેલી દેશના અફળ થઈ, સર્વજ્ઞતા પછીની. કેવળ જ્ઞાની મહાવીર, સર્વજ્ઞ મહાવીર. અને દેવોએ અવધિ જ્ઞાનમાં જોયું કે પ્રભુના બોધને ઝીલનાર એવા પાત્રવાન જીવોનો અભાવ છે. પ્રભુ રાતોરાત વિહાર કરે, પાપા નગરી પહોંચી જાય છે, અને એવો ઝીલનાર ઇન્દ્રભૂતિના રૂપમાં, અગ્નિભૂતિના રૂપમાં, વાયુભૂતિના રૂપમાં, અગિયાર અગિયાર ગણધર 500 શિષ્યો સાથે પ્રભુના સમવસ્ત્રમાં બિરાજમાન થાય છે, અને દેશનાના 3 શબ્દો જ મળે તો પણ વાત પૂરી થઈ જાય છે, દ્વાદ સાંગીની રચના થઈ જાય. ઉપનેવા વિઘ્નેવા ધ્રુવેવા, એવો જબરજસ્ત માર્ગનું આ રહસ્ય સ્વરૂપ. એ કે છે, સત્સંગનો લક્ષ અમારા આત્માને વિશે છે, તથાપી ઉદયાધીન સ્થિતિ છે અને એવા પરિણામે હાલ વર્તે છે કે અમે તમારા પત્રોની પહોંચ પણ માંડ આપીએ છીએ, છતાં પણ અમારા પરિણામ અપરાધ યોગ્ય નથી. આપણે તો બધું બરોબર હોય તો પરિણામના ઠેકાણા નહીં, બાકી બધું બરોબર. પત્રાંક 428. શુભેચ્છા સંપન્ન મુમુક્ષુજનો, શ્રી અંબાલાલ વગેરે, મુંબઈ, મહાવત ચોથ, 1949. પત્ર 2 પહોંચ્યા છે. અત્ર સમાધિ પરિણામ છે, તથાપિ ઉપાધિનો પ્રસંગ વિશેષ રહે છે અને તેમ કરવામાં ઉદાસીનતા છતાં ઉદય હોગ હોવાથી નિષ્કલેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે. કોઈ સદગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગ્ય છે. પત્ર પૂરો થાય છે. કંભાતરા મુમુક્ષો ઉપર જ આ પત્રની ધારા વહે છે. શુભેચ્છા સંપન્ન મુમુક્ષુજનો, સ્વભાગ ઉપર લખાયેલો પહેલો પત્ર એમાં પણ શુભેચ્છા સંપન્ન શ્રી સ્વભાગ 165. ખંભાતરા મુમુક્ષુને પણ કૃપાળુદેવ લખે છે, શુભેચ્છા સંપન્ન મુમુક્ષુજનો, શ્રી અંબાલાલ વગેરે. અરે જ્ઞાની પુરુષને જ્ઞાની સ્વરૂપમાં ઓળખવા, પરમાત્મા તુલ્ય ઓળખવા, એની દશાને, એની પરમાત્મા દશાને ઓળખવી, આવા બાહ્ય વ્યવહારના ઉદયમાં કપરો ઉદય ન ઓળખાય. આપણા ચર્મચક્ષુ દગો લઈ લઈએ, છેતરાઈ જઈએ, ધોખો ખાઈએ, આપણે ન ખબર પડે. પણ આ મુમુક્ષુજનોને આવી સ્થિર બુદ્ધિવાળા હતા. આ મુમુક્ષુઓ બધા સત્પુરુષના જ્ઞાની પુરુષ વિશે એમની આશ્રય બુદ્ધિ કેવી હતી? સ્થિર હતી. એને કોઈ વિકલ્પ નહોતો. પ્રભુના વેપાર અંગે, પ્રભુના વ્યવહાર અંગે, પ્રભુની ગૃહસ્થી અંગે કોઈ વિકલ્પ નહોતો. આવું ઓળખાણ ત્યારે સ્થિરતા સેના, સ્થિરતાનો આધાર શું? એવી શ્રદ્ધાનું. અને એવું શ્રદ્ધાન જ્યારે થાય ત્યારે આપણને જ્ઞાની પુરુષનું એકવાર ઓળખાણ થાય એના વચનોથી, એના બોધથી, એમના જ્ઞાનથી, પછી વિકલ્પ શું? એ છે કે નહીં? એ ત્રિકાળ છે કે સમયવર્તી છે? ત્રિકાળવર્તી છે. જ્ઞાની પુરુષનું સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ એ સનાતન છે, શાશ્વત છે. તું શાશ્વત સાથે જોડાઈ જા, નાશવંત સાથે શું કામ જોડાશ? હોય તો લાભ છે, એવો પુરુષ વિદ્યમાન હોય તો લાભ છે, ન હોય તો અધૂરો ન લેવાય, અપૂર્ણ ન લેવાય. આવું તત્વજ્ઞાન નથી. લક્ષ પૂર્ણતાનો જ હોય, આશ્રય પૂર્ણતાનો જ હોય, પ્રવર્તન પૂર્ણતાના લક્ષ્ય જ હોય. પછી બીજા બધા ચલાવી લેવા માં તો આપણામાં એ બધી શિથિલતાઓ આવે, આપણને ખ્યાલ નથી, ન હોય એ આવે, આપણે એમાંથી દૂર રહેવું. એટલે જ્ઞાનીઓ અરિહંતોનો માર્ગ કીધો, વિતરાગોનો માર્ગ કીધો. શાસન વિતરાગનું આપ્યું, કોઈ વ્યક્તિ વિશેષનું નહીં. એ માર્ગ તરફ દ્રષ્ટિ કૃપાળુદેવ કરાવે છે, તત્વ તરફ દ્રષ્ટિ કરાવે છે. એટલે પોતે હોવા છતાં ખસી ગયા છે. આખું જીવન શ્રીમદ રાજચંદ્રનું કે આવો મહાન દશાવાન પરમાત્મા સ્વરૂપ પુરુષ એ પણ પોતે ખસી ગયો છે. લોકોને ભેડા નથી કર્યા, ટોળું નથી કર્યું, પોતાની પ્રતિભા દર્શાવવા માટે ત્યાં 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 આવા સામાયા ધજાગરા નથી કર્યા, ક્યાંય ખસી ગયા છે. બધાને શાશ્વત સાથે જોડી દીધા છે, સનાતન સાથે જોડી દીધા છે. એટલે કે છે અત્ર સમાધિ પરિણામ છે. ઉપાધિનો પ્રસંગ વિશેષ રહે છે અને તેમ કરવામાં ઉદાસીનતા છતાં ઉદયયોગ હોવાથી નિષ્કલેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે. અમને તો ઉપાધિનો પ્રસંગ વિશેષ છે, પણ પરિણામ કયું છે સાહેબ? સમાધિ. પરિણામ સમાધિનું છે, પ્રસંગ ઉપાધિનો છે. આ બે વાતને પકડાય, પ્રસંગ ઉપાધિનો, પરિણામ સમાધિનો. આપણે તો પ્રસંગ નિરુપાધિનો હોય તો પરિણામ અશાંતિનું હોય. મારે કાંઈ ચિંતા નથી, બધું બરોબર છે, મેં તો બધું છોડી દીધું, ધંધા ધાપા બીજું ત્રીજું ઘરના એ બધું ઉપાડી લીધું છે, છોકરા બધું કરે છે. પ્રસંગ નિરુપાધિનો છે પણ તારી અશાંતિનો કોઈ પાર નથી, ક્યાંય ઠરીને ઠામ થતો નથી. તારી એક માળા પણ સાચી થતી નથી, તારું એક દર્શન પણ પરમાત્માનું સાચું થતું નથી. સ્થિરતા ક્યાં છે જ્ઞાની પુરુષમાં, તત્વમાં ક્યાં છે? અને પાછો કહેશું નિરુપાધિ, અમે તો બધું પડ્યું, વહુને હોંપી દીધું છે, આ બધું આ કરે છે તે કરે, પણ તું શું કરશ? એને જે કરતા હોય કરશે. નિરુપાધિનો પ્રસંગ હોવા છતાં પરિણામમાં અસમાધિ, પરિણામમાં અશાંતિ, પરિણામમાં ઉદ્વેગ, પરિણામમાં અજંપો, એ આપણી દશા. પ્રસંગ શેનો? નિરુપાધિનો. નિરુપાધિનો એક શાક પાંદડું લાવવાની જવાબદારી પણ જેના શિરે નથી, એનું પરિણામ અશાંતિ. જ્ઞાની પુરુષ કહે છે કે પ્રસંગ અમારો ઉપાધિનો, ધડ ઉપર માથું રહેવું દુર્લભ એવી ઉપાધિ, ચારે તરફથી ભીડો, અને પરિણામ સમાધિ. આધ્યાત્મિકતા સમજાય છે કાકુભાઈ? ખોટી ઉપાધિ, ખોટી ઉપાધિ. સૌ પોતપોતાના ભાગ્ય લઈને આવ્યા છે, પ્રત્યેક જીવ પોતાના શુભાશુભ કર્મ લઈને આવ્યો છે. કેટલાની ઉપાધિ કરશો, કેટલી કરશો, શું પરિણામ આવશે? તત્વથી વિચારીએ કોઈ વાર તો વ્યવહાર નિભાવવાનો જે છે બરોબર છે, પણ અંતરથી અલિપ્ત થઈ જાય, પરિણામની અંદર શાંતતા આવી જવી જોઈએ. આપણા પરિણામના આપણે સ્વામી છીએ. પ્રારંભ તો આવશે જે સંયોગોનું, સંબંધોનું જે છે, જેના સંયોગોમાં જીવવાનું છે, જેના સંબંધોની સાથે જીવવાનું છે, પ્રારબ્ધ છે, માન્ય છે. પણ પરિણામ પુરુષાર્થ ઉપર આધારિત છે કે પ્રારબ્ધ ઉપર આધારિત છે? પુરુષાર્થ ઉપર આધારિત છે. આત્મજાગૃતિનો પુરુષાર્થ, જેટલા પ્રમાણમાં આત્મજાગૃતિ હશે તેટલા પ્રમાણમાં પ્રસંગ ગમે તેવો હશે, સંયોગ સંબંધનો, ઉપાધિનો, ગમે તેવો હશે,
ચાલે, પણ પરિણામ શું છે? પરિણામ શાંતિનું, પરિણામ સમાધિનું, પરિણામ ઉદાસીનતાનું, પરિણામ સંભાવનું. આ જીવની પ્રગતિ છે, આ આત્મિક કલ્યાણ છે, આ કલ્યાણનો માર્ગ છે. જ્ઞાની પુરુષના એક એક વાક્યમાંથી સનાતન સૂત્રો મળે જીવને આત્મકલ્યાણના, કે પ્રસંગ ઉપાધિનો, પરિણામ સમાધિનો. ભલે ઉપાધિના પ્રસંગ હોય, કંઈ વાંધો નહીં, પરિણામ એનો સ્વામી હું, એનો માલિક હું, પરિણામનો કરતા હું. ઓલાનો કરતા હું નથી, હું જે માનું છું કે આનું કલ્યાણ કરી દઉં ને આનું હિત કરી દઉં ને, એનો કરતા તું નથી. એ તારો કરતા ભાવ, એ તો મોટું મિથ્યાત્વ છે, એ તો ઘોર અજ્ઞાન છે. આ કરતા ભાવમાંથી જ નીકળી જવું પડશે. આ જ સંસાર છે, આ કરતા ભાવ. સંસારને વિશે એ સાક્ષી કરતા છે, કરતા નથી. લોકોને દેખાય કે કરે છે, સંબંધને કારણે, પ્રારબ્ધને કરા કરે, પણ પરિણામથી એ કરતો નથી. કૃપાળુદેવ લખે કે બધું થાય, ખાવા પીવાના પ્રવર્તન થાય, લેવા દેવાના પ્રવર્તન થાય, ગ્રાહકોને માલ આપીએ, લઈએ, પૈસા ગણીએ, આત્મા એમાં જોડાતો નથી. પરિણામનો સ્વામી છે. વિરક્ત ભાવે સંસારની પ્રવૃત્તિઓ થયા કરે છે, ઉદાસીન ભાવે સંસારના કર્મો નિભાવીએ જઈએ છીએ, જે સંગ પ્રસંગ છે એ બધા જ એમાંથી પસાર થઈએ છીએ, પણ પરિણામને જાળવી નહીં. કરવાનું આ પુરુષાર્થ છે. અધ્યાત્મની અંદર પુરુષાર્થના સ્વરૂપને સમજી લઈએ તો રોજ આપણે શું કરવું, આ સમયે સમયે આપણી કસોટી છે. ઉપાધિનો પ્રસંગ છે તેમ કરવામાં ઉદાસીનતા, આજે કરવું છે ઉપાધિ એમાં અમારી તો ઉદાસીનતા જ, અમને ગમતું નથી, એમાં રંગ નથી, રાગ નથી, રસ નથી, રુચિ નથી, છતાં છીએ, સંસારમાં છીએ, સંબંધમાં છીએ, સર્વસંગ પરિત્યાગ ઉદયમાં નથી. અને સહજીવનની સાથે સહકર્મમાં જોડાયેલા છીએ તો કેટલી પ્રવૃત્તિ કરવી પડે, એમાં આપણી પ્રત્યક્ષ ભૌતિક હાજરી હોય, પણ ભૌતિક હાજરી હોય ત્યાં આત્મિક હાજરી હોવી જરૂરી, એ વાત બેસવી જોઈએ. ભૌતિક હાજરી હોય, આત્મિક હાજરી હોવી જરૂરી નથી. આત્મિક હાજરી પરિણામથી છે, આત્માનું સ્વરૂપ ભાવ સ્વરૂપ છે. ભાવથી હાજરીમાં તદ્રુપ ભાવ, તલ્લીન ભાવ જરૂરી નથી. જ્ઞાનીઓ કહે છે ઉદાસીનતા છતાં ઉદયયોગ હોવાથી, ઉદયયોગ છે એટલે અમે પ્રવૃત્તિ કરીએ છીએ, પણ નિષ્કલેશ પરિણામે પ્રવૃત્તિ કરવી ઘટે છે. કેવું પરિણામ કીધું? નિષ્કલેશ. નિષ્કલેશ એટલે ક્લેશ નહીં, ક્લેશ સંકલેશ નહીં, એટલે કોઈ પણ પ્રકારનો ચડ વિચડતા નથી એમાં. સ્થિર બુદ્ધિ આત્મ સ્વરૂપની અંદર, એમાં ચડ વિચડપણું નથી. ક્લેશ સંકલેશ હળવા મન, આમ ઉતરો તો ચડ ઉતરિયા, પરિણામ થયા જ કરે, થયા જ કરે. કામ કરતો હોય ત્યાં સુધીમાં ઘડીકમાં આમ ને ઘડીકમાં ઉપર નીચે એના ભાવ પરિણામ થયા જ કરે. આ ક્લેશ પરિણામ છે અશાંતિના, વિખવાદના, વિવાદના, મતભેદના, આ બધા ક્લેશ છે. મને મનમાં ક્લેશ ઘણો રહે છે એટલે જે સ્થિતિ છે એનાથી હું સમાધાનમાં સંતુષ્ટ નથી. આ અસંતુષ્ટિ એ ક્લેશ પરિણામ છે. એ ક્લેશ પરિણામ જ્યારે વધારે ઉગ્ર થાય ત્યારે સંકલેશ, ક્લેશ અને સંકલેશ, ક્લેશ અને સંકલેશ, એમાંથી રાગ દ્વેષનો જન્મ થાય, એમાંથી ભાવોની તીવ્રતા થાય, એમાંથી કષાયોનો જન્મ થાય. કા ક્રોધ આવે, કા માન આવે, કા માયા આવે, કા લોભ આવે, અને એ તીવ્રતાની અંદર જીવ પછી આવા માઠા પરિણામે કર્મના બંધ કરે. જ્ઞાનનો અભાવ છે એટલે બંધનું સ્વરૂપ અનંતાનુબંધી થાય. જો જ્ઞાન હોય તો અનંતાનુબંધીની પહેલું જે છે એ નબળું પડી જાય, તૂટી જાય. પહેલી ચોકડી કસાયની, ચાર ચોકડીમાં પહેલી, એ ચોથે તૂટે. સમ્યક સમજણ આવે, ઉદાસીનતાનો ભાવ આવે, પુરુષાર્થની જાગૃતિ હોય તો કર્મ તો બંધાય પણ અનંતાનુબંધી ન બંધાય. એટલે એ જીવ ક્યારે ચરમાવર્તમાં આવ્યો હોય તો અનંત પુદ્ગલ પરાવર્તનમાં ન જાય. યોગ દ્રષ્ટિ સજ્જાઈની પહેલી ચાર દ્રષ્ટિના જીવની વાત થાય છે. એ ચરમાવર્તમાં આવી ગયો. હવે એને આ છેલ્લું પૂદગલ પરાવર્તન છે એના અનંતના પરિભ્રમણમાં. આ સ્થિતિ જો એને આવી ગઈ, આવો એને જ્ઞાનીનો સહારો સહાય મળી ગઈ, તો એ અનંત પૂદગલ પરાવર્તનમાં નહીં જાય, અનંતાનુ મંદિરના પ્રકારમાં નહીં જાય. પોતાની જાતને જાળવી લેશે કે હોય સંયોગ સંબંધ જે છે, પણ મારે તો નિષ્કલેશ પરિણામે પ્રવૃત્તિ કરીશ, હું કરીશ, કરવી પડે. હું કહું છું કે મારે છૂટકો નથી, સંબંધના જગતમાં હું જીવું છું, સંયોગની સાથે જીવું છું, આ બધી વસ્તુ મારે કરવી પડશે. પણ તારા ભાવ તારા હાથમાં છે ને, તારા પરિણામ તારી સાથે છે ને, વિચારણા કરનાર જે ચિત્ત છે એની માલિકી તો તારી જ છે ને. નિષ્કલેશ પરિણામે પ્રવૃત્તિ કરવી, કેવો સરસ શબ્દ છે. નિષ્કલેશ પરિણામે પ્રવૃત્તિ કરવી, પરિણામ પ્રવૃત્તિ કરીએ તો ચિત્તમાં ક્લેશના પરિણામ ન થાય, ચિત્ત ચડ વિચડ ન બને, શાંત રહે. કોઈ સદગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગ્ય છે. ફરી એક બોધવાક્ય, એક બોધવાક્ય કૃપાદેવ ફરી ખંભાતરા મુમુક્ષુઓને જુઓ, જે એક આગમ માણીથી જે બોધ મળે એવું સત્પુરુષના એક એક વચનમાં કેટલા આગમ, અનંત આગમ રહેલા છે. સાદી વાત લખી દીધી, પણ ખંભાતરા મુમુક્ષુઓને તો તારનાર થઈ ગઈ કે કોઈ સદગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગ્ય છે. આ જીવને ઘણો પ્રમાદ છે, જીવ પ્રમાદી છે, અજાગૃત છે. પ્રમાદ એટલે પરમાર્થમાં આત્મ સ્વરૂપ પ્રત્યેની અજાગૃતિ, તે પ્રમાદનું સ્વરૂપ છે. તો શું કરવું સાહેબ, અમે તો સંયોગોને સંબંધની અંદર જીવતા જીવો એવો અમારો ઉદય યોગ આકરો, હવે એની અંદર અમારે શું કરવું? તો કે સદગ્રંથનું વાંચન કરવું, એ તમને અપ્રમાદમાં લઈ જશે, સત પ્રત્યેની સતત જાગૃતિ રાખશે, સતત ચેતવ્યા કરશે. કેમ કે જે વાંચન કરીએ એટલે એની વિચારનું સ્ફુલ્લિંગ થાય, અને વિચારનું સ્ફુલ્લિંગ મનની અંદર જે અજ્ઞાનને કારણે જે સ્ફુલ્લિંગો હોય એની સાથે આ વિચારનું સ્ફુલ્લિંગ એકદમ સાતા આપે, રોકે જીવને, વિપરિણામમાં જતા જીવને રોકી લે, અને એ જીવને પછી અંદરથી ભાવ આવે, હે જીવ આ ક્લેશરૂપ સંસાર થકી વિરામ પામ, વિરામ. આ નિર્વેદનો ભાવ જગાવે સંસાર પ્રત્યે. ઉદાસીનતા તો આવતી જાય, અને ઉદાસીનતા આવે પછી નિર્વેદનો ભાવ આવે, બસ થયું, થોભો હવે બહુ થયું, આવો ભાવ અંદરથી આવે. તો કે છે, કોઈ સદગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા અર્થે રાખવા યોગ્ય છે. આપણો નિયમ કરો, રોજ સવારમાં છાપું વાંચું એ નિયમ છે, એ તો મારે કંઈ પૂછવાની જરૂર નથી. બધાને છાપું ન જીવે ત્યાં સુધી ખોદરી ન વળે. પણ સદગ્રંથનું વાંચન આજે નથી થયું ત્યાં સુધી સુવાસે નહીં, આવો નિયમ કરો. બે પાના, એક પાનું, એક પાઠ, અડધો પાઠ સદગ્રંથનું વાંચન મારે કરવું, પ્રભુની આજ્ઞા લ્યો, આજ્ઞા પાલન, આ જ્ઞાનીઓની આજ્ઞા છે. રોજ સદગ્રંથનું વાંચન કરવું. જ્ઞાની કે છે એનું પરિણામ એની મેળે મળશે, તું કઈ ચિંતા કરતો નહીં, એની પરિણામ શું થશે? કઈ નહીં, એ થશે જે થશે, કલ્યાણનું જ થશે, હિતનું જ થશે, બીજું કઈ નહીં થાય. પણ તારે આ નિયમ લેવો, એટલો અર્થે તારે એટલો પ્રમાદ ઓછો થવા સદગ્રંથનું વાંચન રાખવું જોઈએ. આ બોધ જ્ઞાની પુરુષના બોધમાં જ જ્ઞાની પુરુષની આજ્ઞા છે. આમ તો એનું એક એક વચન એ એની આજ્ઞા છે. આપણે સમજી ગયા છે કે બે ચાર વસ્તુ લીધી એટલે આજ્ઞા મળી ગઈ, આ આજ્ઞા થઈ, આજ્ઞાનું સ્વરૂપ એ નથી. આજ્ઞાનું સ્વરૂપ સમગ્રતામાં લેવાય. આજ્ઞાનું સ્વરૂપ બે ચારની અંદર અને વાત પૂરી થઈ ગઈ, આખો વિતરાગ માર્ગની આજ્ઞા આમાં આવી ગઈ, જ્યાં પાંચ માળા ફેરવજે. વિચારવું જોઈએ, જીવને સતત જાગૃત રહેવા માટે જ્ઞાનીઓની આજ્ઞા છે. તો અહીંયા સદગ્રંથનું વાંચન પ્રમાદ ઓછો થવા માટે એક વાત, 429 મુંબઈ મહાવદ 11 રવિવાર 1949. કોઈ માણસ આપણા વિશે કંઈ જણાવે, જો કૃપાળુદેવનું પત્ર વાંચું છું, કોઈ માણસ આપણા વિશે કંઈ જણાવે ત્યારે તે ગંભીર મનથી બનતા સુધી સાંભળ્યા રાખવું, એટલું મુખ્ય કામ છે. તે વાત બરાબર છે કે નહીં એ જાણ્યા પહેલા કઈ હર્ષ ખેત જેવું હોતું નથી. કોઈ આપણા વિશે કહે, હજી તો કીધું છે ત્યાં તો ઉછળો. જ્ઞાની પુરુષ કે છે ગંભીરપણે સાંભળ્યા કરવું, ગંભીર મનથી, ગંભીર મનથી બનતા સુધી સાંભળ્યા કરવું. આપણા વિશે શું કે છે સાંભળી લેવું, એ વાત બરોબર છે કે નહીં એની કહેવાની વાત, કે એનું ગાંડપણ છે, એની જેલછા છે, એનું અજ્ઞાન છે, એ જાણ્યા પહેલા તું શું કામ મોકડી જશ? હવે આ કેટલો મનોવૈજ્ઞાનિક પ્રયોગ છે. બોલો, પેલો જીતેન્દ્ર ઢી આવે ને તો આ કોર્સમાં દાખલ થવાના, 5000 રૂપિયા લ્યો આપણી પાસેથી આ શીખવાના, અને પછી આપણે બહાર નીકળીને એના વખાણ કરીએ. શું સમજાવે છે મનની શાંતિના ઉપાય? મારી પાસે પુસ્તક છે મનની શાંતિના 100 સચોટ ઉપાયો. અરે એ ઉપાય રેવા દે, આ જ્ઞાનીનું એક વાક્ય મળશે તારો બેડો પાર થઈ જશે. મારી ચિત્તવૃત્તિ ક્યારેક ક્યારેક લખાય છે તેનો અર્થ પરમાર્થ ઉપર લેવા યોગ્ય છે, અને એ લખવાનો અર્થ કંઈ વ્યવહારમાં માઠા પરિણામ વાળો દેખાવો યોગ્ય નથી. સાયકોલોજી કેટલી છે, અમે ચિત્તવૃત્તિ લખીએ છીએ. આ પત્ર રેવાશંકર જગજીવન ઉપર છે, એના ભાગીદાર ઉપર છે, રોજ જેની સાથેનું કામ છે. એ ભાગીદારને એક પત્ર લખ્યો હતો એણે, આગળનો 425, એમાં લખ્યું હતું ઉપાધિ વેદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે છે, તથાપિ ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે, અને પરમાર્થનું દુઃખ મટ્યા છતાં સંસારનું દુઃખ રહ્યા કરે છે, તે દુઃખ પોતાની ઇચ્છાના કારણનું નથી પણ બીજાની અનુકંપા અને ઉપકાર કારણનું રહે છે, અને તે વિટમણા વિશે ચિત્ત ક્યારેક ક્યારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે. આ ચિત્તવૃત્તિ કૃપણદેવે પોતાની ચિત્તવૃત્તિ લખી, એણે મુમુક્ષુઓને 135માં લખ્યું હતું કે તમારી વૃત્તિઓ લખતા રહેશો, તમારી વૃત્તિઓ લખતા રહેશો. કૃપાળુદેવે પોતાની વૃત્તિ પોતાના ભાગીદારને લખી, તો ભાગીદારે એનો અર્થઘટન વ્યવહારમાં કર્યું કે આને હવે રસ નથી ધંધામાં. એ કે છે કે ઉદય મારાથી સહન થતો નથી, તો કે એનો અર્થ પરમાર્થે લેવાય, વ્યવહારે નહીં. એનો મતલબ એ નહીં કે હું ઊંધે પડતી દિશા પેટીરું. ખ્યાલ આવે છે આપણને? પણ ઘરની અંદર કોઈ વાર ચિત્તવૃત્તિ ઉદાસીન રહે એનો મતલબ નહીં કે આપણે ઘર સળગાવવા બેઠા છે, પણ એમાં જોઈએ એવો હવે આનંદ આવતો નથી, બેઠા છીએ શું કરીએ. એટલે કે છે કે એવું કઠિન પણ અમારામાં નથી, અમે આ સંસારના પ્રપંચને વેદી શકીએ અને વેદવા માટે જેટલી કઠિનતા છે એવું અમારામાં નથી, અમે તો મૃદુ ભાવી છીએ, અમારાથી આ સહન થતું નથી. એટલે નિવૃત્તિની ઈચ્છા થાય છે, ક્યારે આ છૂટે, ક્યારે આ છૂટે, ક્યારે આ સંયોગથી અમે નિવૃત્ત થઈએ, ક્યારે આવે. અને એ વાત એની કેટલી બધી અંદર જાગી હશે ત્યારે કાવ્યના રૂપમાં આવી. સર્વ સબંધનુ બંધન તીક્ષ્ણ છે દિને, વિચર શું કવ મહત પુરુષને પંથ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. સંસારમાં હોવા છતાં, ઉપાધિની વચ્ચે હોવા છતાં, પ્રારબ્ધોદય હોવા છતાં ઉપાધિથી છૂટવાની નિરંતર અમને ઈચ્છા રહે છે. આ અમારી ચિત્તવૃત્તિ તમને લખી છે, એ ચિત્તવૃત્તિનો અર્થ પરમાર્થે કરજો. આ વ્યવહારની અંદર કંઈ માઠા પરિણામ વાળો નથી કે હમણાં ભાગી જશે અને આ બધું ઊંધે પડ દેશે. જો જરૂર છે જ્ઞાનીઓને સમજનાર પણ જોઈએ. એટલે કૃપાળુદેવે કીધું કે પરમાર્થની જ્યારે વેદના હોય ત્યારે વેદનાનો સાતા પૂછનાર જોઈએ. સૌભાગ્ય કહે છે ક્યારેક આવી વેદના પણ થાય તો એ વખતે કોઈ સાતા પૂછનાર જોઈએ છે. થયેલા સંસ્કાર મટવા દુર્લભ હોય છે, થયેલા સંસ્કાર મટવા દુર્લભ હોય છે. કંઈ કલ્યાણનું કાર્ય થાય કે ચિંતન થાય એ સાધનનું મુખ્ય કારણ છે, બાકી એવો વિષય કોઈ નથી કે જેને વાંસે ઉપાધિ તાપે દિનપણે તપવું યોગ્ય હોય, અથવા એવો કોઈ ભય રાખવા યોગ્ય નથી કે જે માત્ર આપણને લોકસંજ્ઞાથી રહેતો હોય. કેટલી સચોટ વાત! આપણા સંસ્કારો છે આ બધા, મારા વિના નહીં ચાલે. અરે હું હઈશ તો જ થશે, ને તારા બધું તો પતી ગયું. સંસ્કારો મટવા દે, અજ્ઞાનના સંસ્કારો મિથ્યાત્વના સંસ્કારો, જન્મો જન્મ સુધી દેહ સાથેના એટલા બધા એકરૂપતાના સંસ્કારો, એટલું કર્તૃત્વ બુદ્ધિ જીવની, આખા સંસારનું આમ કરી નાખું, કેટલો બધો અંદર ઉભરો છે, કેટલો આવેગ છે, આ સંસ્કારો છે, જન્મો જન્મના છે. જ્ઞાનીઓ કે છે અજ્ઞાનજન્ય સંસ્કારો છે, જ્ઞાનજન્ય નથી. જ્ઞાન આવશે ત્યારે તને થશે કે એક તણખલાના બે ટુકડા પણ અમે કરી શકતા નથી, આ સ્થિતિ આવશે. અને અત્યારે તું મીંડો છો કે હિમાલયને હું ડોલાવી દઉં, રેવા દે. આ ભાવ જ્યારે આવશે, આવું અકર્તૃત્વ ભાવ જ્યારે તારામાં આવશે કે સંસારની અંદર બનતા બનાવોની અંદર હું કંઈ કરી શકું નથી, હું પામર શું કરી શકું એવો નથી વિવેક. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની. અને આવી ધીરજ હોવી જોઈએ, તું મરી જા તો ભલે મરી જા, તને તો પ્રભુના ચરણની અંદર શરણ રહેવું જોઈએ. એમાંથી તું ચલિત થામા, આ તો એને આમ થઈ જશે, તમે પાછો જ્ઞાની પુરુષ ક્યાંય વયા જાય, એનો આશ્રય ક્યાંય વયો જાય, અને પોતે હું પણ કરતા ભાવ એટલો બધો હોય, આ દશા છે જીવની. એટલે કે છે થયેલા સંસ્કાર મટવા દુર્લભ છે. આ સત્સંગથી સંસ્કારો બદલવાના છે, સ્વાધ્યાયથી સંસ્કારો બદલવાના છે, અનાદિના સંસ્કારો જે છે એ સંસ્કારોનું પરિવર્તન કરવાનું છે. આકરા છે. બાળકોના સંસ્કાર બદલવા માટે આપણે કેટલી જોહુકમી કરીએ છીએ, પણ છતાં મુશ્કેલી જણાય છે કે સલાહ સંસ્કાર જ એવા, બહાર આવું, સ્કૂલમાં આવું, મિત્રોમાં આવું, પણ આપણા સંસ્કારો શું, આને કોણ બદલે? કંઈ કલ્યાણનું કાર્ય થાય કે ચિંતન થાય એ સાધનનું મુખ્ય કારણ છે. ભાઈ સાચું સાધન એ છે જીવનું કલ્યાણ, સેમાં છે એનું ચિંતન કર. મારું કલ્યાણનું કારણ કોક શોધી કાઢ. તારા કલ્યાણનું કારણ અપ્રમાદ છે, તારા કલ્યાણનું કારણ તું છો, તારા કલ્યાણનું કારણ ચિત્તની સદવૃત્તિઓ જાગે એ છે. તો આવું કોઈ કલ્યાણનું કારણ અને કોઈ એવું ચિંતન, એવો સદગ્રંથ, એનું વાંચન કર કે જેથી એક નવું ચિંતન આવશે, ચિનગારી આવશે સ્વરૂપની. એ કે છે બાકી વિષય કોઈ એવો નથી આ સંસારમાં કે જેના ઉપાધિ તાપે દિનપણે તપવું યોગ્ય હોય, કે એની ઉપાધિ કરીને તું તપ મરી જા, ખપી જા, એવો કોઈ વિષય આ જગતમાં નથી. અને એવો કોઈ ભય પણ આ દુનિયામાં જગતમાં નથી કે જે ભય આપણને લોકસંજ્ઞાથી રહેતો હોય. લોકો શું કહે, હું તો આ બધું કરું પણ મારે બધાની વચ્ચે રહેવું છે ને ભાઈ, બીજા શું કહેશે, એવો કોઈ ભય જ્ઞાની કે છે નહીં, રાખવો પણ નહીં. જે માત્ર આપણને લોકસંજ્ઞાથી ભય હોય, શેનો ભય હોય, પુનર્જન્મનો ભય હોય, અજ્ઞાનનો ભય હોય. કૃપાળુ દેવે લખ્યું મુમુક્ષુને કેનો ભય હોવો જોઈએ. પદમસિંહભાઈએ પૂછ્યું પ્રભુ હમણાં બહુ ભય રહીએ છે, તો કે શેનો ભય છે, તો કે મરણનો ભય લાગે, તો કે મુમુક્ષુને મરણનો ભય હોય, મુમુક્ષુને અજ્ઞાન સિવાય કોઈનો ભય ન હોય. કે પ્રભુ આંખ બંધ થાય ત્યારે પેલા અજ્ઞાન ટળી જવું જોઈએ, આ દેહ છૂટે ત્યારે પેલા અજ્ઞાન છૂટી જવું જોઈએ, હું આત્મા છું એવી પ્રતિતિ સાથે હું મરું, શરીરથી ભિન્ન છું, જાણ્યો સર્વેથી ભિન્ન અસંગ, આવી શ્રદ્ધા અને આવી શ્રદ્ધાનું આત્મજ્ઞાનનું પ્રકાશનું કિરણ મારા જીવનમાં પ્રગટે, એ પ્રગટવાની અંદર ક્યાંક પેલું હોય તો પણ તારો આશ્રય તો ન જ જાય. દેહ છૂટે એ કાં જ્ઞાન સાથે છૂટે અને કાં આશ્રય સાથે છૂટે, આ સિવાય મારે કોઈ બીજી અવસ્થા જોઈતી નથી. જ્ઞાનીનો આશ્રય મોક્ષ માર્ગમાં બે પ્રકારના જીવોની પ્રવૃત્તિ, એક જ્ઞાનીની અને બીજા જ્ઞાનીને આશ્રય. કાં હું જ્ઞાની થાવ મરતા પહેલા, કાં હું મરતા પહેલા જ્ઞાની થાવ અને કાં છેલ્લે આશ્રિત બનવું. પણ આશ્રય વિના, સંસારના આશ્રય મરવું નથી. જ્ઞાની કે છે એવા પુરુષના આશ્રય જેનો દેહ છૂટે તે તદભવે અથવા ભાવિ એવા થોડા કાળે પણ સ્વસ્વરૂપને પામે. સત્પુરુષોને બળ જગતની